સ્વસ્થ ગુજરાત સમૃદ્ધ ગુજરાત કાર્યક્રમ નંબર 128, પ્રસારણ તારીખ 3 જૂન 2019, પ્રાયોજક આરોગ્ય કમિશનર શ્રી ગાંધીનગર. અમારી અપીલને માન આપીને ભાઈઓની સાથે રેડિયો ફરતા ગોઠવાઈ ગયેલા બહેનોને પણ અભિનંદન, નમસ્કાર.
મિત્રો બહેનો, જીવન એટલું ઝડપથી બદલાઈ રહ્યું છે કે એની સાથે કદમ મેળવવાનું શહેરોમાં જ નહીં, ગામડાઓમાં પણ મુશ્કેલ બની રહ્યું છે.
ઘડિયાળના કાંટે દોડવામાં, આપણી જરૂરિયાતો પૂરી કરવામાં આપણે બધા સતત ટેન્શનમાં, તંગ દિલીમાં જ જિંદગી વિતાવી રહ્યા છીએ.
એમાં વળી નબળો ખોરાક, જંતુનાશક દવાઓ, પ્રદૂષણ, ખોટી ફેશન કે ભ્રામક માન્યતાઓને કારણે બહેનોમાં સ્તન કેન્સર એટલે કે બ્રેસ્ટ કેન્સર અને ગર્ભાશયના કેન્સરના કેસો પણ વધી રહ્યા છે.
આ બાબતને ધ્યાનમાં લઈને જ અમે આજે સુવિખ્યાત કેન્સર સર્જન ડૉક્ટર શેફાલીબેન દેસાઈને અમારા સ્ટુડિયોમાં નિમંત્રણ આપ્યું છે. એટલે સમય બગાડ્યા વિના ચાલો શરૂ કરી દઈએ ખૂબ અગત્યની ચર્ચા. નમસ્કાર ડોક્ટર શેફાલીબેન.
નમસ્કાર હિનાબેન.
નમસ્કાર ડોક્ટર શેફાલીબેન.
નમસ્કાર.
તરુભાઈ, આપને ઓળખાણ આપું. ડોક્ટર શેફાલીબેન દેસાઈ હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન અને બીજી ઘણી બધી હોસ્પિટલોમાં સેવા આપે છે. બ્રેસ્ટ સર્જન તરીકે ખૂબ સેવા આપે છે.
કેન્સર નહીં, બીજી બધી જ,
બધી જ, બધી જ, એટલે હા, એને લગતી બધી જ સમસ્યાઓ વિશે. પણ આજે મારે આપણી જે સ્વસ્થ ગુજરાત સમૃદ્ધ ગુજરાત કાર્યક્રમ સાંભળનારી જે મહિલાઓ છે, જે બહેનો છે અને જેમને સાવચેતી રાખવાની જરૂર છે અને કઈ બાબતે રાખવી છે એ વિષય છે આજે સ્તન કેન્સર, બ્રેસ્ટ કેન્સર અને આપણે બીજી બધી સમસ્યા વિશેની પણ વાત કરીશું.
એટલે એના આમ તો હવે ગ્રામ વિસ્તારોમાં પણ આની ફરિયાદો બહુ વધવા માંડી છે.
હા બિલકુલ. એટલે તો ડોક્ટર શેફાલીબેન, સ્તન કેન્સર, બ્રેસ્ટ કેન્સર શું છે?
બ્રેસ્ટ કેન્સર એટલે સ્તનમાં ગાંઠ થવી, જેનું કોઈ ક્યોર નથી હોતું, એ વધ્યા જ કરે ગાંઠ. અને જો એનું તમે સારી રીતે ટ્રીટમેન્ટ કે એની તરત ટ્રીટમેન્ટ ન કરી શકો તો એ શરીરમાં ફેલાઈ જાય છે.
એટલે ફેલાઈને ટૂંકમાં ઘણી એવી માન્યતા છે કે મગજ સુધી કે બીજા અંગો સુધી પહોંચે, તે સાચી વાત?
જો એની ટ્રીટમેન્ટ ન લેવાય તો પછી એ બીજે બધે ફેલાઈ શકતી હોય છે. મેઇનલી તો નીચે ઓવરીઝમાં કે લિવરમાં, લંગ્સમાં, બ્રેનમાં પણ થઈ શકે.
તો પછી ડૉક્ટર શેફાલીબેન, આ બ્રેસ્ટ કેન્સરનું આપણા ગુજરાતમાં અથવા એમ કહો કે ભારતમાં એનું પ્રમાણ કેટલું, પછી એનું ગુજરાતનું આપણે રેશિયો જોઈએ?
ભારતમાં ઘણું જ બધું પ્રમાણ હવે વધવા માંડ્યું છે. અત્યારે જે એક્ઝિસ્ટિંગ સ્ટેટિસ્ટિક્સ છે એ દરેક 20 બહેનોને લઈએ તો એમાંથી એક જણને થતું હોય છે. પણ ધીરે ધીરે વેસ્ટર્ન સ્ટેટિસ્ટિક્સ એટલે કે યુરોપ ને અમેરિકામાં જે અત્યારે સ્ટેટિસ્ટિક્સ છે એ દરેક 8 બહેનોમાંથી એકમાં થાય છે. બહુ જલ્દી આપણે આ સ્ટેટિસ્ટિક્સને આપણે ટચ કરી જવાના છીએ, કારણ કે ઇન્ડિયા, ગુજરાત અને અમદાવાદ ત્રણેયમાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ ખૂબ વધી ગયું છે અને બહેનોમાં એ ફર્સ્ટ કેન્સર, મેક્સિમમ અકરિંગ કેન્સર હવે થયું છે વિમેનમાં.
એટલે આમ ગણીએ તો શિભલબેન, 105 હતું એને બદલે હવે 112-115 સુધી પહોંચી જવાની શક્યતા.
હા એક્ઝેક્ટલી.
એટલે એના ત્રણ ગણી શક્યતા વધી ગઈ અત્યારે. તો પછી આ જે બ્રેસ્ટ કેન્સર છે એને શિભલબેન આપણે જે કહીએ છીએ કે બધી ગાંઠ આપે કઈ, પણ બધી ગાંઠ કેન્સર જ હોય બ્રેસ્ટમાં?
આ બહુ સરસ સવાલ કરો છો ધરુભાઈ તમે. દરેક બ્રેસ્ટનો પ્રોબ્લેમ કે દરેક બ્રેસ્ટની ગાંઠ કેન્સર નથી હોતી. એક સારી વસ્તુ તમને એક સ્ટેટિસ્ટિક્સ આપું કે 70-80% જે બ્રેસ્ટમાં પ્રોબ્લેમ્સ થાય છે તે નોન કેન્સરસ હોય છે, એટલે કે કેન્સર નથી હોતા. એટલે દરેક બ્રેસ્ટ પ્રોબ્લેમ કે ગાંઠ તમને જોવા મળે સ્તનમાં તો તમારે ગભરાવાની જરૂર નથી. વધારે શક્યતા એવી છે કે કેન્સર ન પણ હોય. એને ધારો કે તમને ગાંઠ દેખાય અથવા ફીલ થાય તમારા સ્તનમાં, તો તમારે તરત જ ડોક્ટરની સલાહ લેવી જોઈએ અને પછી નક્કી કરવું પડે કે કેન્સર છે કે નહીં.
તો પછી ડોક્ટર બેન, આ જે ગાંઠ હોય છે એ ગાંઠનો દુખાવો થાય છે ખરો બેનને?
નોર્મલી દુખાવા વગરની ગાંઠ હોય છે, એટલે જ ઘણીવાર બહેનો બહુ જ એડવાન્સ સ્ટેજમાં આવતા હોય છે. કારણ કે એવું થાય કે ગાંઠ છે પીડાતી, ઘણીવાર તો ખબર બી નથી પડતી હોતી કે ગાંઠ છે, કારણ કે દુખાવો થાય તો બહેનો તરત સારવાર લે. પણ ગાંઠ દુખાવા વગરની હોય એટલે સારવાર લેવાની એ લોકોને કદાચ નિદાન એ લોકો જાતે ફીલ પણ ના કરી શકે, અથવા એ લોકો નિદાન અથવા ડોક્ટરને બતાવવાની એ લોકોને અગત્યતા પણ ન લાગે. એટલે રાખી મૂકે,
જાગૃત ન હોય તો ટૂંકમાં આને દુખાવો ન થતો એટલે લગભગ બેદરકાર.
એ લોકોને એમ જ થાય કે આની કઈ ચિંતા કરવા જેવી નથી અને લાંબો સમય વીતી જાય અને પછી એ ફેલાય.
તો ઘણા લાંબા સમય સુધી હોય આ ગાંઠ અને ખબર ન પડતી હોય, તેની કોઈ સાઈડ ઇફેક્ટ કે કોઈ એના ચિહ્નો એવી ખબર પડે ખરી કે એવી પણ નથી પડતી દુખાવા સિવાયની?
દુખાવો બહુ લેટ સ્ટેજમાં થતું હોય છે. દુખાવો હોય મોટાભાગે હોર્મોનલ ચેન્જીસનું હોય છે. કેન્સરની ગાંઠ દુખાવા વગરની ગાંઠ હોય.
અચ્છા.
કોઈક વાર નિપલમાંથી લોહીનો સ્ત્રાવ પણ નીકળતો હોય છે, એ કેન્સરની નિશાની છે. કોઈ વાર ચાંદુ કે અલ્સર થતું હોય છે જો ગાંઠ સ્કિનને પણ એ અડીને આગળ પહોંચી જાય તો, અથવા ખણજ આવે, લાલાચ થાય, બગલમાં ગાંઠ નીકળે, તો એ આ બધા જ ચિહ્નો છે બ્રેસ્ટ કેન્સરના.
અચ્છા.
પણ એટલે સૌથી પહેલું અગત્યનું છે એના પરીક્ષણ કરાવવું.
તો પછી એનું નિદાન કેવી રીતે કરી શકાય?
સૌથી અગત્યનું અને નિદાન કરવા માટે છે કે બહેનોએ પોતાની સ્તનની સ્વ તપાસ કરવી જોઈએ, જેને અમે બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન કહીએ
છીએ.
બ્રેસ્ટ કેન્સર હવે ઇન્સિડન્સ તો વધ્યું છે જેમ આપણે વાત થઈ એમ, પણ એજ ઓફ અકરન્સ પણ ઘટી છે, એટલે કે બહુ નાની ઉંમરે બ્રેસ્ટ કેન્સર થવા માંડ્યા છે. એટલે બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન 20 વર્ષની ઉંમરે ચાલુ થવું જોઈએ, કારણ કે અમે 25, 27, 28, 30 વર્ષની ઉંમરે તો ઘણા બધા બહેનોને કેન્સર થતું અમે જોઈએ છે. એટલે જો 20 વર્ષથી આપણે બ્રેસ્ટ એક્ઝામિનેશન ચાલુ કરીએ તો આપણને બહેનોને ખબર પડે કે પોતાની નોર્મલ બ્રેસ્ટ શું છે. જો નોર્મલ ખબર હોય તો જ એમાં કંઈ અબનોર્મલ હોય તો ખબર પડે. એટલે દર મહિને માસિક પતે એના 3-4 દિવસ પછી પોતાની બ્રેસ્ટ નાતી વખતે દરેક બહેનોએ તપાસવી જોઈએ.
અચ્છા.
ઊભા રહીને શાવર નીચે કે નાતી વખતે બ્રેસ્ટ સોફ્ટ થઈ જાય અને સૂતા સૂતા પણ જોવાનું, જેથી કે કંઈક સાઈડમાં કંઈક રહી ગયેલી હોય કે મિસ થઈ જતી હોય તો એ ગાંઠ જાતે નિદાન કરી શકાય.
બરાબર છે.
એટલે તો જ ગાંઠ છે કે નહીં એની ખબર પડે. અને ગાંઠ હોય, હવે આપે કહ્યું કે આમ તો 20 વર્ષની ઉંમર એટલે ઘણી નાની ઉંમર થઈ. ઘણી બહેનોને એવી માન્યતા હોય છે કે અમે તો હજુ તો એમ કે માનો કે લગ્ન થયા, 20 વર્ષની ઉંમરે લગભગ લગ્ન થયા હોય, એને ઘણી વખત બાળક પણ હોય, તો એમ કહે કે મારું બાળક ધાવે છે તો મને બ્રેસ્ટ કેન્સર થવાની શક્યતા નથી. તો એવા કિસ્સા આપના ધ્યાનમાં આવે છે કે?
હા, ધાવણ ચાલુ હોય ત્યારે પણ બ્રેસ્ટ કેન્સર થતું હોય છે, અને ધાવણ ચાલુ હોય ત્યારે ઘણીવાર નિદાન નથી થઈ શકતું, કારણ કે એવું જ મનાય કે ધાવણને કારણે સ્તનમાં સોજો છે કે દૂધ ભરાયેલી, એક્ઝેક્ટલી દૂધ ભરાયેલી ગાંઠ હોય છે, એટલે એ ચાલ્યા કરે અને ધીરે ધીરે એ ઘણું વધી જાય છે. અને જ્યારે ધાવણ ચાલતું હોય ને જો કેન્સર હોય તો એ થોડું વધારે એગ્રેસિવ કેન્સર હોય છે.
તો પછી બધા ઘણા બધા એમ કહે છે કે કપડાં પહેરવામાં એમ કે કાળા કપડાં પહેરે તો કે અથવા સફેદ કપડાં પહેરે તો, એવા બધી એ બધી માન્યતા જ છે ને તો કેન્સર થાય એવી બધી?
હા, એ કેન્સર કોઈ બહારની ચીજોથી થતું નથી હોતું, એટલે કે તમે કઈ જાતના અંડર ગાર્મેન્ટ્સ કે બ્રા તમે બ્લેક કલરની પહેરો કે વાયર્ડ પહેરો એનાથી કોઈ એને નિસ્બત નથી, એ લોકોની ખોટી માન્યતાઓ છે.
અચ્છા.
બ્રેસ્ટ કેન્સર થવાનું કારણ એક્ઝેક્ટલી તો આપણને ખબર નથી જેમ બીજા બધા કેન્સરમાં છે, પણ એવું મનાય કે થોડા જીનેટિક મ્યુટેશન્સ થતા હોય છે બોડીમાં, જેના ઘણા બધા કારણો હોય.
એટલે જનીન તત્વોમાં જ ફેરફાર થાય એમ?
હા, દરેક કેન્સરમાં કંઈક જીનેટિક મ્યુટેશન્સ, જીન્સ જે આપણા નોર્મલ હોય એમાંથી કંઈક અબનોર્મલ થતું હોય, એટલે એ સેલ્સ કે જે કોષ આપણે કહીએ એ વધ્યા જ કરે અને એના પર કોઈ કંટ્રોલ ના રહે, એટલે બોડીમાં ધીરે ધીરે વધે અને ફેલાય. એ થવા પાછળ આઈ થિંક આજકાલના જે સ્ટ્રેસ વધવા માંડ્યા છે, ખાસ કરીને બહેનોના, કારણ કે હું સાદી ભાષામાં કહું તો ઘર વર અને છોકરાઓનું તો ધ્યાન રાખવાનું હોય, પણ વર્કિંગ વિમેન હોય એ લોકોના પોતાના પણ સ્ટ્રેસ કેટલા બધા હોય છે. એટલે આખો વખતના જે દોઢ ભાગના જે સ્ટ્રેસ હોય એનાથી જે હોર્મોનલ ઇમ્બેલેન્સ થતું હોય છે એને કારણે જીનેટિક મ્યુટેશન થાય, એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ ઘણા બધા હોય છે, એને કારણે કદાચ બ્રેસ્ટ કેન્સર થવાની અત્યારે જે ઇન્સિડન્સ વધવા માંડ્યું છે એને કારણે હોઈ શકે.
એટલે સાચી વાત છે એના, ઘણી વખત તો એમ કે આપણે, તું નથી કહેતી કે બહેનોને તો વહેલી સવારથી મોડી સાંજ સુધી બીજા બધા કરતા વધારે તંગદિલી હોય. સવારે ઉઠે ત્યાંથી બાળકોને તૈયાર કરવાના શહેરમાં, અને હવે તો ગામડામાં પણ કે શાળાએ જવા માટે પહેલા બાળકોને તૈયાર કરવાના, પછી રસોઈ કરવાની હોય ઘરવાળા માટે, પોતાના માટે, બહાર નોકરી કરતા હોય શહેરમાં તો એને સમયસર પહોંચવાનું હોય, એટલે વાહન પકડવાનું હોય, બસ પકડવાની હોય, સમયસર ઓફિસે ન પહોંચે તો ઓફિસે પાછા સાહેબ કંઈક વળશે એની તંગદિલી હોય, અને એ સિવાય ન વળે તો કામ પૂરા કરવાની તંગદિલી હોય, ટાર્ગેટ પૂરા કરવાની. કારણ કે બહેનોનો કામ પાછું એવું હોય મોટે ભાગે ફોનમાં ને એમાં બહેનો કામ ખૂબ કામ કરતી હોય, એટલે આટલા કોલ કર્યા કે ન કર્યા, બેંકમાં આટલું કામ થયું કે ન થયું, એની તંગદિલી પણ ખૂબ હોય. એટલે બહુ અત્યારે કદાચ સ્તન કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે શેફાલીબેન, મને લાગે છે કે આનું કારણ પણ હોઈ શકે.
કારણ કે પરફેક્ટ બેલેન્સ કરવાનું એક સ્ત્રીનું એક એમ હોય છે કે લાઈફમાં પરફેક્શનિસ્ટ થવું ને પરફેક્ટ બેલેન્સ બધા જ વસ્તુમાં જે પણ કરે એમાં મેળવવું જોઈએ, એટલે ક્યાંક કંઈક બોડીને અફેક્ટ કરતું હોય છે. ને બ્રેસ્ટ બહુ જ અગત્યનું ઓર્ગન છે એક બેન માટે, એટલે બ્રેસ્ટ બેર્સ ધ બ્રન્ટ એવું કહેવાય અમારી
સાથે. ખરેખર ખૂબ સરસ ચર્ચા છે શેફાલીબેન. અમારા સ્વસ્થ ગુજરાત સમૃદ્ધ ગુજરાત કાર્યક્રમના શ્રોતા મિત્રોને આપ ટિપ્સ રૂપે શું કહેશો?
ટિપ્સમાં ખાસ એ જ કે ભાઈ બધાએ જ બ્રેસ્ટની સ્વ તપાસ કરવી જ જોઈએ વિધાઉટ ફેલ. જો તમે ન ચાલુ કર્યું હોય તો આજથી જ ચાલુ કરી દેવું જોઈએ, જેમ મેં સમજાવ્યું એમ કે પીરિયડ પતે એના 3-4 દિવસ પછી થવું જોઈએ, જેથી કે હોર્મોનલ ઇન્ફ્લુઅન્સ લીસ્ટ હોય. જો તમે મેનોપોઝલ હોય કે તમારું માસિક બંધ થઈ ગયું છે તો દર મહિનાની 1 તારીખ લઈને તમારે એનું બ્રેસ્ટ એક્ઝામિનેશન કરી લેવું,
ચેકઅપ કરી લેવું,
ચેકઅપ જાતે કરી
લેવું,
સ્વતપાસ.
અને એમાં તમને કંઈક અબનોર્મલ દેખાય તો તમારે તરત જ બ્રેસ્ટ સ્પેશિયાલિસ્ટને બતાવવા જોઈએ. અને દર વર્ષે જે સ્ક્રીનિંગ પ્રોટોકોલ અમે કહીએ છીએ, 20 વર્ષ પછી સ્વતપાસ, 30 વર્ષ પછી દર વર્ષે ડૉક્ટરને બતાવવું જ જોઈએ. 35-40 વર્ષની વચ્ચે એક મેમોગ્રાફી, બેઝલાઇન મેમોગ્રાફી કહીએ એમ, એ પહેલાં સોનોગ્રાફી કરાવવાની. હવે મેમોગ્રાફી અને સોનોગ્રાફી બંને કમ્બાઈન કરીને બ્રેસ્ટની તપાસ હોય છે, કારણ કે જે મેમોગ્રાફીમાં મિસ થઈ જાય સોનોગ્રાફીમાં નિદાન થઈ શકે, ને સોનોગ્રાફી ના હોય તો બંને દે આર ડન ટુગેધર. 30-35 વર્ષે મેમોગ્રાફીનો બહુ રોલ નથી હોતો, સોનોગ્રાફી વધારે અગત્યનું હોય છે. એટલે સોનોગ્રાફી દર વર્ષે કરાવવાની, અને 40 વર્ષ પછી દર 2 વર્ષે મેમોગ્રાફી ને સોનોગ્રાફી, અને 50 વર્ષ પછી દર વર્ષે મેમોગ્રાફી કરાવી બહુ જરૂરી હોય છે.
એટલે આ બધા ટેસ્ટની વિગતવાર વિગતો આપણે હવે પછીની કડીમાં કરીએ, બરાબર ને
મિત્રો? અને ખાસ કરીને બહેનો, સ્તન કેન્સરની કઈ કઈ તપાસ હોય, તે કેવી રીતે અને કઈ કઈ ઉંમરે કરાવવાની હોય, બાયોપ્સી એટલે શું વગેરે અનેક સવાલોના જવાબ ડોક્ટર શેફાલીબેન પાસેથી બુધવારે સાંજે મેળવીશું.
ત્યાં સુધી તમારા મનમાં કેન્સર કે બીજી કોઈ પણ બીમારી વિશે મૂંઝવણ હોય તો અમને નિસંકોચ કહેજો, અમે તેના પણ જવાબ કે ઉકેલ મેળવીશું.
એ માટે નંબર તો જાણો છો જ,
96-620-27-54.
ફોન કરો, SMS કરો કે WhatsApp કરો, જવાબ મળશે.
તો વધુ વાતો કરીશું બુધવારે રાત્રે.
ત્યાં સુધી તબિયત સાચવજો અને સૌને કહેતા રહેજો.
માટે ઝીંકની ગોળી દેજો, આશા બહેન આંગણવાડી કે નર્સને પણ કહેજો, સરકારી દવાખાને જઈ તબીબી સલાહ લેજો, બાળકની બીમારીમાં સૌ સાવધ સજાગ રહેજો.
સાંભળજો, સૌ સાંભળજો આમની વાત મારી,
એનો અમલ કરો.